મહારાજની પરાવાણી જેના માધ્યમથી લાખો કરોડો આત્મા ભગવાન શ્રી હરિ સુધી પહોંચી શક્યા છે, એવું અદ્ભુત જ્ઞાન જેની અંદર ભરેલું છે એવી વચનામૃતની કથા, જેની અંદર આપણે 27 વચનામૃત સમજ્યાતા, આજે 28મું વચનામૃત સમજવા પ્રયાસ કરશું. ભગવાનના ભક્તો જલ્દીથી સભા મંડપની અંદર હાજર થઈ જાય, તમને છૂટા મૂકાય એની પાછા. એટલે જોકે બહુ નથી મૂકતા, સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના પોષ સુધી 14ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના ઓરડાની હારે જે ઓરડો તેની ઓસરીએ ઢોલિયા પર બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુને જમવાની પંક્તિ થઈ હતી તે સમયે શ્રીજી મહારાજ બોલ્યા છે. વાહ, એક બાજુ પંક્તિ પડી અને બીજી બાજુ મારો ઉપદેશ શરૂ કરી દીધો. કહો ને, તો આ કોઈ દાડો સંભવિત બને? જમતા જમતા તો ઉપદેશ અપાતો હોય છે અને આપો તો ગમે એવો ધીરજવાળો હોય તો ધીરજ ગુમાવી બે હે. પણ ધન્ય છે ઉપદેશ આપનારને, ધન્ય છે ઉપદેશ સાંભળનાર બેને. જમતા જમતા મારા જે વાતો કરે એને સંતો અને ભક્તો ઝીલવા માટે તૈયાર થયા. તે સમયે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે સત્સંગી સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદ વાસનાની વૃદ્ધિ થાય છે ને તેને પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે છે ને પોતાના હૈયામાં એમ જાણે છે સર્વે સત્સંગી અણસમજુ છે ને હું સમજુ છું એમ સર્વથી અધિક પોતાને જાણે અને રાત્રિ દિવસ પોતાના હૈયામાં મૂંઝાયા કરે અને દિવસમાં કોઈ ઠેકાણે સુખે કરીને બેસે નહીં અને રાત્રિમાં સુવે તો નિદ્રા પણ આવે નહીં અને ક્રોધ તો ક્યારેય મટે જ નહીં અને અર્ધ બળેલા કાષ્ટની પેઠે ધૂંધવાયા કરે એવું જેને વર્તે ત્યારે તેને એમ જાણીએ જે એ સત્સંગમાંથી પડવાનો થયો છે. અને એવો હોય અને તે જેટલા દિવસ સત્સંગમાં રહે પણ તેને હૈયામાં કોઈ દિવસ સુખ આવે નહીં અને અંતે પાછો પડી જાય છે. પડવાનો રસ્તો મારે જ પહેલાં બતાવ્યો, પડવાનો રસ્તો બતાવીને મહારાજ આપણને એમ કહેવા માગે છે કે જોજો આ માર્ગે તમે હાલતા નહીં. સત્સંગમાંથી પડવાનો થયો હોય એના લક્ષણ કેવા હોય? તો મહારાજે પ્રારંભ બીજી બાજુ જ કર્યો છે અને કારણ બીજું બતાવ્યું. બરાબર યાદ રાખજો, મહારાજ કે જે સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદ વાસનાની વૃદ્ધિ થાય છે. હું બતાવ્યું, સત્સંગમાંથી પાછો પડવાનો હોય એને અસદ વાસનાની વૃદ્ધિ થાય છે. પણ બરાબર યાદ રાખજો, આ મુખ્ય કારણ નથી. શબ્દ પહેલો મૂક્યો, કારણ મહારાજે પછી બતાવ્યું. બરાબર ધ્યાન આવજો, વચનમાં બહુ મહત્વનું છે કારણ કે આપણે શેખ મહારાજ સુધી પહોંચવું છે, વચ્ચે તમામ અંતરાયોને ટાળવા છે, એટલે બહુ જ ઊંડાણભર્યું આ વચનામૃત આપણને કંઈક સમજાવવા પ્રયાસ કરે છે. મહારાજ કે જે સત્સંગમાંથી પાછો પડવાનો હોય તેને અસદ વાસનાની વૃદ્ધિ થાય છે ને તેને પ્રથમ તો યાદ રાખજો, અસદ વાસના એને થાય છે પણ અસદ વાસના સિદ્ધિ નથી થતી. મોક્ષમાંથી પાછો પડવાનો હોય એની સીધી અસદ વાસના વૃદ્ધિ પામતી નથી. મહારાજ કે પ્રથમ તો દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે છે, આ મૂળ કારણ છે. સત્સંગમાંથી પાછું પડવાનું મુખ્ય કારણ સત્સંગી માત્રનો મહારાજ કે અવગુણ આવે છે. સત્સંગી માત્રનો કેવો શબ્દ મહારાજ મૂક્યો, એને મતે પછી કોઈ હારો છે જ નહીં. અનભક્તો ક્યાં એવો જયારે શબ્દો આપણે સાંભળીએ બધા આવાજ છે ને બધા આવાજ થઈ ગયા ત્યારે સમજવું એને માર્ગ પકડાઈ ગયો છે. સમજાય શેનો? પડવાનો. બધા આવા એટલે આપણા હૃદયમાં ક્યારે એમ તો નથી થઈ જતું ને કે સત્સંગમાં બધા આવાજ છે. જો એમ થઈ જતો હોય તો સાવધાન, હવે એ કેસ સિરિયસ થઈ ચુક્યો છે. મહારાજ કે પ્રથમ તો સત્સંગી માત્રનો અભાવ આવે, સત્સંગી માત્રનો અભાવ આવે છે, એને પછી એના મતે કોઈ હારું ન દેખાય. નિરુકલ્પાનંદ સ્વામીને તમે કલ્પના કરો, મુક્તાનંદ સ્વામીનો અભાવ આવ્યો, હદ કહેવાય ને. ને તો કેવા વિરલ સંત, કેવા વિરલ સંત. કોઈની પણ ક્યારેય એના જીવમાં દ્વેષ વૃત્તિ પ્રગટી નથી, કોઈનું ક્યારે ખરાબ થયો જે મહાપુરુષ કોઈ સંકલ્પ ન ઉઠાવે એવા મુક્તાનંદ સ્વામી, એનો નિરુકલ્પાનંદને અભાવ આવ્યો. વિચારો તમે, મારાને પત્ર લખીને મોકલ્યો હતો ને, એ મહારાજ મોદકાનંદ અનાત્માનંદ બે થકી મારી રક્ષા કરજો, મારે પત્ર ફાડી નાખ્યો. કારણ કે પહેલાં મારાને વખાણ બહુ લખ્યા ને પછી બે સંતો નિંદા લખી મારે ફાડી નાખ્યો. મહારાજ કેમને શું લાંચ્યા સમજે છે. અને મુક્તાનંદ સ્વામી આત્માનંદ સ્વામીનો અભાવ આવ્યો. મહારાજ કે નિશ્ચય હવે આ મોક્ષ માર્ગમાંથી પડી જવાનો છે. હવે મુક્તાનંદ સ્વામીનો જેને ગુણ ન આવે તો બીજાની તો વાત જ ક્યાં કરવાની કહો. એને ગુણાતીતાનંદ સ્વામી નિષ્કળાનંદ સ્વામીનો તો આવે જ નહીં ગુણ, શું કામ ન આવે. એને શિવ હાકતા તો આવડતું જ નહોતું, એ તો અખંડ કરાળે જ હાકે જાય. મુક્તાનંદ સ્વામીનો અભાવ હોય એટલે વાત પતી ગઈ, છેલ્લી કક્ષા આવી ગઈ. કારણ કે મુક્તાનંદ સ્વામી કેવા મોટા સાધુ, તમે વિચારો, એકાદશીને દિવસે રોટલા ખાતા હોય નાના સાધુ, તોય પણ સ્વામી એને એક શબ્દ ન કહે. આવા હુવાળા માણસ, આવા હુવાળા સાધુ, એનો જેને અભાવ આવે, હવે એને નિષ્કળાનંદ સ્વામીનો તો કેમ ન આવે, એને ગુણાતીતાનંદ સ્વામીનો તો કેમ ન આવે. કારણ કે મુક્તાનંદ સ્વામી ખમી ખાય, બાકી આ મહાપુરુષે કે ખમી ન ખાય. ઓલા એ જો ને ઉપરથી બેલું નાખ્યું, સ્વામી તુરંત ઠપકારી દીધું. સ્વામી કે કેટલાક તમને મારવાની તૈયારી કરે છે ને, માથેથી બેલા ફગાવે છે, પણ તારો માર્યો નહીં મરું. અને સ્વામી કે નામ હર ગોવિંદાનંદ, એનો અભાવ આવે કે ન આવે. મુક્તાનંદ સ્વામી જેનો અભાવ આવ્યો, એટલા માટે મહારાજને લોયાના 17મા વચનામતમાં કહેવું પડ્યું. મહારાજ કે જીવને જ્યારે અભાવ આવે છે ને, ત્યારે બુદ્ધિ પલટાને બીજી જાતની થઈ જાય છે. પછી એને બધું ખરાબ 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 જ દેખાવા લાગે, અને કાંઈ સારું એની દ્રષ્ટિમાં આવે જ નહીં. પછી એને કાંઈ સારું દેખાય કે ન દેખાય, એને કોઈની સાથે મૈત્રી થાય કે ન થાય, થતી છે કે નહીં થતી હોય, થાય કોની આરે, એના જેવો કોક મળી જાય, એની જેવો કાતરલન કોક બેઠો હોય એની આરે, એને પછી ભાઈ બંધાય થાય. પણ આ મોક્ષ માર્ગમાંથી પડવાની રીતિ છે. મારે બહુ સરસ કહે, મારે કે પ્રથમ તો એને દિવસે દિવસે સત્સંગી માત્રનો અવગુણ આવે છે, અને પોતાના હયામ એમ જાણે જે સર્વે સત્સંગી અણ સમજું છે, હું જ સમજું છું. આજ મોટા મોટી અસદવાસ બધાએ અણ સમજવું છે, અને હું એક જ સમજું છું, હું એક જ ડાયો છું, બાકી બધાએ પછી હું કે ખબર તો ગાડરિયો પ્રવાહ છે, એમ કે ગાડરિયો પ્રવાહ એ હાલો જાય છે પાછળ પાછળ, પણ એને ખબર નથી હું રસ્તો ભૂલી ચૂક્યો છું. ભગવાનના ભક્તો પણ અવગુણ શબ્દો પર થોડું આપણે વિચાર પણ કરશું, કારણ કે અવગુણ ન લેવો એમ મહારાજ અહીંયા કહે છે. આ શબ્દનો પ્રયોગ પણ બહુ જગ્યાએ થાય છે, અને બહુ જગ્યાએ પ્રયોગ થયા પછી આ શબ્દ સારું કરવાને બદલે નુકસાની પણ કરે છે. અવગુણ ન લેવાનો મતલબ ગુણની અંદર ક્યારે દોષ ન પરઠવો, એમ ગુણની અંદર ક્યારે દોષ ન પરઠવો. બાકી અવગુણ તો અવગુણ જ છે, એ તો નહીં લો તો સામે આવીને ભટકા હે, હે હા સામે ચાલીને ભટકા છે. સાધુ છે, તમે નક્કી કરો કે મારે અવગુણ નથી લેવો, તો પણ બેઠા બેઠા થોકડા ગણતા છે, તમે શું કરો કહો. તમે નિક્કી ગાંઠ વાળી લીધી, હવે આપણે અવગુણ લેવો જ નહીં, પણ બૈરાઓના ઘેરણ વચ્ચે બેસીને સત્સંગ કરતા તમે શું કરશો કહોજી. તમે નિક્કી કર્યું છે કે હવે આપણે સાધુનો અવગુણ લેવો જ નથી, પણ લઈને હગા ભાઈને પાર્ટનરશીપ કરશે પછી તમે શું કરશો. લિંગઠ ગાંઠ વાળી છે તો પણ આવે વિનાન રહે નહીં. પણ મહારાજ બરાબર યાદ રાખજો, આજે આ વાત કરતા જ નથી, મહારાજ જે વાત કરી રહ્યા છે એ કરી રહ્યા છે કે ગમે તેવો ભગવાનનો ભક્ત હોય એનો પણ એને દોષ જ દેખાય, ગુણમાં પણ દોષ જ દેખાય, મારે કે એ મોક્ષ માર્ગમાંથી પડવાનો છે. ગુણ ગુણ જ, બે ભાત પાડી જ રાખી, ગુણ તો ગુણ જ છે, દુર્ગુણ તો દુર્ગુણ જ છે. ગુણ જીવમાં આપણા ઉતરી જવો જોઈએ, ભગવાનના ભક્તનો કે સંતનો ગુણ જો આપણા જીવમાં ઉતરી જાય તો બેડો પાર થઈ જાય. અને જો એ લાઈન ન પકડાય તો એલો પુહાઈ કરે ને તો એનો અવગુણ જ આવે. એ જો ધ્યાન કરે ને તો કે દુનિયાનું ખીચડું ખાઈ નકરો આંખી ઉજીને બેઠો રહે છે, એને કોકને સત્સંગ તો કરાવવો જોઈએ ને. હલાઈને વિચારો સત્સંગ કરાવવા માંડે ને તો શું કે ખબર, એને ભાઈ જગતમાં મોટું થવું છે એટલે રાત દાડા પલોઠી વાળીને બેહતા નથી, કાંઈ પ્રતિલોમ વૃત્તિ કરીને ભજન કરે તો ભાન જ ક્યાં છે. તમે ગમે તે રીતે કરશો તોય પણ જેને આ પોઝિશન નિર્માણ થવાની છે, સત્સંગમાંથી જે પાછો પડવાનો છે, એને અવગુણ જ આવશે, એની કોઈ ક્રિયામાં ગુણ આવશે જ નહીં. ઘણી ફેરી આવી આદતવાળી વ્યક્તિને એ આદતમાંથી પાછી વાળવા માટે ઘણા બધા સંતો ભક્તો પ્રયાસ કરે કે એને ગુણ આવે, પણ યાદ રાખજો એને જિંદગીમાં કોઈ દી ગુણ નહીં આવે. એને સારું લગાડવા જતા કદાચ તમે દેહની કુરબાની આપી દેશો તો એમ કહે છે તો કર્યા ભોગવવા જ પડે ને, પણ એને ગુણ આવશે નહીં. પણ આપણે એ વાત વિચારવાની, આપણે મોક્ષના પથ ઉપર જ્યારે ચાલી રહ્યા છીએ ત્યારે કોઈ ભગવદ્ ભક્તનો આપણા હૃદયમાં અવગુણ ન આવી જાય. નહીતર જગતની રીતિ છે, ભજન બાજુ ખૂબ જેનું મન વળગેલું હોય એને સત્સંગનું કોઈ કાર્ય જોઈએ ને એટલે તરત જ કાર્ય કરતાનો એને અવગુણ આવે છે, અને સત્સંગનું કાર્ય કરતા એ કોઈ ભજન કરતો તો એને જોઈને એનો અવગુણ આવે છે. બેની મિસ્ટેક છે, સમજી રાખું. બધાના અંગ અલગ અલગ હોય, કોઈનું સેવાનું અંગ છે, કોઈનું કથા વાર્તાનું અંગ છે, કોઈનું કીર્તન ભક્તિનું અંગ છે, કોઈનું ભજનનું અંગ છે, અને બધા અંગમાં મોક્ષ રહેલો છે. આટલી વાત જો આપણા જીવમાં સિદ્ધ થઈ જાય, આપણું અંગ માનો કે ભજન આદિકનું છે, ખૂબ ભજનમાં આપણને સુખ આવે છે, ભગવાનના બીજા ભક્તો સંતો સત્સંગનું કાર્ય ક્રિયાઓ કરે છે ને પ્રવૃત્તિ કરે છે, તો એને જોઈને અહોભાવ થવો જોઈએ કે ઓહો આ કેવું પ્રવૃત્તિનું કાર્ય કરે જેને કારણે હજારો ભગવાનના ભક્તો ભજન કરે છે. ભજન કરનારને આવો સંકલ્પ થવો જોઈએ. અને માનો એક સત્સંગની પ્રવૃત્તિ કરતા હોય અને બીજાને ભજન કરતા જોઈએ ત્યારે એના મનમાં અહોભાવ થવો જોઈએ કે ઓહો આંખ વીંચીને બેસીને ભજન કરવું કઈ જીવિત વાત છે, આખા બ્રહ્માંડને જગતની માયાની તમામ ક્રિયાને ધક્કો મારી આંખ વીંચીને ભજન કરે છે માટે એને ધન્ય છે. આટલી સમજણ જો સેટ થઈ જાય તો સત્સંગમાં સુખ સુખને સુખના પોતાને ઢગલા થવા માંડે. અને વાત જો ન પકડાય ને તો ભગવાનના ભક્તનો અવગુણ ત્યાંથી પછી આગળ જશે. અવગુણ શું છે ખબર છે? અવગુણ વાણી સુધી જ હોઈ શકે, પેલા મનમાં હોય પછી વાણીમાં જાય ને પછી સ્થૂળ દેહમાં આવે, જેને દ્રોહ કહેવાય. પેલા મનમાં સંકલ્પ થાય ભગવાનના ભક્ત કે ભગવાનના સંત કે ભગવાનના આચાર્યશ્રીની ક્રિયા ન ગમે એટલે મન પેલા થોડું થોડું જુદું પડે, પછી ત્યાંથી આગળ જાય, પછી એનું વાણીએ કરીને ખરાબ થાય, એનું કોઈ ખરાબ માને અથવા એનાથી સમાજ જુદો પડે, એવી પ્રવૃત્તિ થઈ જાય. ક્યાંથી શરૂ થાય? વાણી દ્વારા અવગુણની પ્રવૃત્તિ શરૂ થઈ. અને પછી હવે જો સાવધાન નહીં બને ત્રીજા સ્ટેપમાં જશે, અને ત્રીજો સ્ટેપ કયો? પ્રત્યક્ષ એનો દ્રોહ કરશે, એનું જેમ ખરાબ થાય એવી ક્રિયાને પ્રવૃત્તિ કરશે. અને યાદ રાખજો આ જગ્યાએ પહોંચે એટલે સમજવું કે હવે આપણે મોક્ષમાં કેન્સર થઈ ગયું, અને ત્રીજા સ્ટેપે પહોંચી ગયું, હવે અટકવાનો ઉપાય નથી. અને ભગવાનના ભક્તો, મહારાજનો પોતાનો મત બહુ સરસ છે. વડતાલના 11મા વચનામૃતમાં મહારાજ કે ભગવાનના ભક્તનો જો દ્રોહ થાય તો જીવ નાશ પામી જાય, એના ગુણની અંદર અવગુણની પ્રવૃત્તિ થાય તો જીવ નાશ પામી જાય. કારણ કે અવગુણ જ્યારે આવે છે પછી એનો દ્રોહ જ્યારે થાય છે ત્યારે દ્રોહ ભૂકા કાઢી નાખે. ભગવાનનો ભગત હોય ને તો પણ, પોતે ભગવાનનો ભક્ત હોવા છતાંય પણ ભગવદ્ ભક્તનો દ્રોહ જ્યારે કરે ને તેને ભોગવવું પડે. એક બહુ સરસ પ્રસંગ તમને કહું. મહારાજ એકવાર દાદા ખાચાના દરબારમાંથી પછી માણકી ઉપર બેસીને સંતો ભક્તો બધાની સાથે લક્ષ્મીવાડીએ પધાર્યા, અને લક્ષ્મીવાડીની અંદર મહારાજ બહુ મોટી સભા ભરીને બેઠા. તે જ વખતે એક ખીમા ભગત કરીને મહારાજ પાસે આવ્યા અને મહારાજને કે મહારાજ તમે તો ભૂમંડળ ઉપર આવીને ગજબ કર્યો છે. ગજબ કે, અરે મહારાજ તમારે અવલંબને કરી અને લાખો લોકો તો ભજન કરતા થઈ ગયા છે, લાખો હરિજનો તો ભજન કરે, હરિજન માને તમારા ભક્ત, અને તો હરિજનનો અર્થ આપણે બીજું લે, હરિના જન એટલે હરિજન. મહારાજ ભક્તો તો મનુષ્ય તો લાખો ભજન કરે છે, પણ તમારા જોગમાં આવેલા ને મહારાજ તમારા પ્રસંગમાં આવેલા પશુઓને પણ સત્સંગ અડી ગયો છે. આખી સભા તો સ્તબ્ધ બની સાંભળી રહ્યા, શું કહેવા માગે ખીમા ભગત? મહારાજ કે મહારાજ, દાદા ખાચરના ખેતરમાં હાલ તો એક બળદ છે, 18 વર્ષનો થયો છે, પણ મહારાજ એ જન્મો ત્યારથી લઈને આજ સુધી ક્યારેય પણ એકાદશી દિવસે મોઢામાં ઘાસ મૂકતો નથી કે. અને મહારાજ પાણી નથી પીતો. અમે તો મહારાજ ક્યારેક નકોરડી કરીને ક્યારેક ફલાહારે કરી લઈએ છીએ, પણ આ બળદ તો ક્યારેય ઘાસ ખાતો નથી ને ક્યારેય પાણી નથી પીતો. અરે મહારાજ, આટલું જ નહીં, હમણાં થોડા સમય પહેલા એ બળદ અમે બપોરના બધા જમતા હતા ને એમાં ભડક્યો ને એના પગમાં રાપ વાગી, પગની ખરી કપાઈ ગઈ. પછી જોકે મહારાજ એને રૂમ એ ગરમ કરીને બધું દાબ્યું, અત્યારે સારું થઈ ગયું છે, પણ મહારાજ એવી પોઝિશનમાં એકાદશી આવી વચ્ચે તોય પણ તે દિવસે એને પાણી પીધું પણ ઘાસ તો ખાધો જ નહીં. મહારાજને કહે છે કે મહારાજ, મને સંકલ્પ થાય છે કે એને જો તમારા દર્શન થાય બળદને તો બિચારાનું કામ થઈ જાય. મહારાજ કે હાલો ને, બળદ પાસે જઈએ અને બળદને દર્શન આપીએ, આવી જ્યારે અમારી ભક્તિ કરે ત્યારે તો દર્શન આપવા જ જોઈએ ને. ત્યારે મહારાજને કહે છે કે મહારાજ જવું નહીં, પણ હું બળદને લઈને જ આવ્યો છે, બહાર જ બાંધ્યો છે કે. મહારાજ કે હાલો. અને પછી મહારાજ બળદ પાસે ગયા, પણ બળદ પાસે ગયા અને મહારાજ બળદની પાસે જઈને માથા પર જે હાથ મૂક્યો, બળદની આંખીઓમાંથી દડ 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 આહુડા પડવા માંડ્યા અને બળદની આંખીઓમાંથી આસોડાની ધારાઓ થઈ. મહારાજે વાલથી એના શરીર ઉપર હાથ ફેર્યો અને પછી મહારાજ પાછા દાદાના દરબારમાં ગયા. પણ જોનારા સંતો ભક્તોને મનમાં એમ થયું કે મહારાજને બળદને કોઈ સંબંધ છે ખરો, નહીતર પશુદેહમાં રહેલો આ બળદ મહારાજને જોતાની સાથે આટલો બધો રડી પડે? મારા દાદા ખાચરના દરબારમાં પધાર્યા અને ત્યારબાદ મોટી સભા ભરીને બેઠા હતા, અને સભા ભરીને બેઠા હતા ને ત્યારે સુરા ખાચરે મહારાજને પ્રશ્ન કર્યો. મહારાજને કહે છે, કૃપાનાથ, આપને જો કે પૂછતા મન અચકાય છે, તેમ છતાંય પણ પૂછ્યા વિના રહેવાતું નથી, માટે પૂછું છું. કૃપાનાથ, બળદના દેહમાં રહેલું પશુ આપનો સ્પર્શ થતાની સાથે આંખીઓમાંથી આસોડવાની ધારાઓ થઈ, તો કૃપાનાથ એને કાંઈ સંબંધ છે ખરો? અને મહારાજે એ વખતે જ કહ્યું છે, મહારાજ કે હા. અને દાદા ખાચર દરબારમાં જે બળદ આવેલો છે, મહારાજ કે સાંભળો, કારિયાણીની બાજુમાં સેજલડી ની વેજલડી બે ગામ છે. મહારાજ બોલ્યા, કારિયાણીની બાજુમાં સેજલડી ની વેજલડી બે ગામ છે. મહારાજ કે બે ગામની અંદર સત્સંગ થયેલો, એમાં સેજલડી ની અંદર જયશંકર ભગત નામના એક બ્રાહ્મણ ભગત રહેતા હતા અને વેજલડી ની અંદર મહારાજ કે લાખો કણબી એ પણ અમારા ભગત હતા, બે અમારા ભગત. એમાં મહારાજ કે કારિયાણીનું તળાવ જયારે ગળાતું ત્યારે તો જયશંકર ભગત 2 મહિના ગાડું બળદને પોતે બધા સેવામાં રોકાણ હતા. અને મહારાજ કે લખા ભગત પણ એવા એવા હારા ભગત હતા કે ગમે ત્યારે સંતો એ પ્રાંતમાં જાય ને એક ગામથી બીજે ગામ જયારે મૂકવા જવાનું ત્યારે પોતાનું ગાડું જોડીને મૂકવા જાય. બે ભગત હારા હતા. મહારાજ કે બે ને અડી અડીની ખેતર, ગામ બે ને અલગ અલગ પણ બે ના ખેતર અડી અડીને, પણ એમાં જયશંકર ભગત મહેનત એવી કરે જેથી કરીને ખેતરમાં પાક બહુ આવે, જેને અવલંબન કરી અને લખા ભગતને આ વાત ગમી નહીં. પછી ધીમે ધીમે આનું કેમ ખરાબ થાય એનો પ્રયાસ કર્યો, એનું વાંકું બોલે ઘસાતું બોલે, આમને આગળ વાત વધતા વધતા જયશંકર ભગતે કશું ધ્યાનમાં લઈ નહીં અને પોતે પોતાની રીતે મહેનત કરી રાખે. એક દાડો એ અવગુણ પછી દ્રોહમાં સુધી પહોંચી ગયો, દ્રોહ સુધી પરિણમ્યો. અને મહારાજ કે લખા ભગતે જયશંકર ભગતના ખેતરમાં 2 સાહ પોતે ખેડી નાખ્યા. અને આ દ્રશ્ય જયશંકર ભગતે જોયું એટલે લખા ભગતને કીધું, તમે ભગવાનના ભગત છો, આપણે બી હરિભગત છીએ, તમે મારા ખેતરને ખેડી નાખો એ બરાબરી કહેવાય નહીં. અને આટલા શબ્દ સાંભળતા જયશંકર ભગતને કાળજાળ ક્રોધ ઉપજ્યો અને હાથમાં રાપ આવી સીધો જે કર્યો ઘા. લખા ભગતે હાથમાં રાપ આવીને જે કર્યો ઘા, જયશંકર ભગતના પગનો પોચો કાપી નાખ્યો. અને મહારાજ કહે, પછી તો જયશંકર ભગતની બહુ પીડા થઈ પણ છેવટે પગ રૂજાયો. પણ આમને આમ સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો, લખા ભગતનો અંત સમય આવ્યો, શરીરમાં ખૂબ પીડા થવા લાગી. કારણ કે ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો છે, એમાં બ્રાહ્મણ હતા અને ભગવાનના ભક્ત હતા, દ્રોહ કર્યો, પ્રણામીય સર્જાણું, પછી શરીરમાં ખૂબ પીડા થવા લાગી. અને પીડા થવા લાગી ને ત્યારે મનોમય મહારાજને ખૂબ પ્રાર્થના કરી, પણ છેવટે એની પોઝિશનમાં દેહ છૂટ્યો. મહારાજ કે દેહ છૂટતા એની સાથે લખા ભગત આ બળદ થયા. અને બળદ સામે ઉભો હતો. મહારાજના શબ્દો સાંભળતા જાણે માથું ધોળીને હા પાડતો હોય, આંખીઓમાંથી ફરીવાર આસોડાની ધારાઓ થઈ, જાણે કે મહારાજને કહી રહ્યો હતો, મહારાજ હવે મને આ ગુનામાંથી છોડાવો, કૃપાનાથ આ યોનીમાંથી મને મુક્ત કરો એમ. અને મહારાજ આમ વાત કરી રહ્યા છે એ જ વખતે બરાબર સેજલડીથી જયશંકર ભગત આવ્યા, મારને દંડોળ પ્રણામ કર્યા અને પછી મારની પાસે બેઠા. એટલે મહારાજે પ્રશ્ન કર્યો, મહારાજ કે જયશંકર ભગત લખા ભગતને કેમ છે? મહારાજ કે મહારાજ તો ધામમાં ગયા ને, વર્ષો વીતી ગયા. મહારાજ કે ધામમાં નથી ગયા. મહારાજ તો ગયા કે તો તમારા ભગત હતા. મહારાજ કે ધામમાં નથી ગયા, આ બળદ છે ને એ સ્વયં લખા ભગત છે. હવે તમે જો મહેરબાની કરો, તમે જો રાજી થાવ, તમે માફી આપો તો આ બળદ દેહને છોડીને મારા ધામમાં આવે. ત્યારે સંતો ભક્તો મહારાજને કે કૃપાના, જેના પર તમે સ્વયં રાજી થયા છો, તમે જેના શરીર પર હાથ ફેરવો છે, એ બળદને હવે જયશંકર ભગત રાજી થાય તો ધામ મળે? શું તમે સીધું ન આપી શકો? મહારાજ કે શક્ય નથી. મહારાજ કહે કે જેનો દ્રોહ કર્યો છે એ જ રાજી થાય તો ધામ મળે, ને તો ધામ મળે અને જયશંકર ભગત તમે રાજી થાવ તો બળદને ધામમાં તેડી જાઓ, અને તમે જો રાજી ન થાન તો આવા તેને લાખ દેહ ધરાવું. મહારાજ કે પોહા એટલી મારી ભક્તિ કર્યો હોય અને પોહાય તેટલી એકાદશી રહ્યો હોય. મહારાજ કે એકાદશીના માધ્યમથી પાપ નાશ પામે, દ્રોહનો નાશ ન થાય. અમારા જયશંકર ભગતનો દ્રોહ કર્યો છે, ભગત તમે જો માફી આપો તો એને અક્ષરધામમાં લઈ જાઓ, નહીં તો અક્ષરધામમાં લઈ જાઓ નહીં. મહારાજ કે અમારા જયશંકર ભગતનો પગ કાપ્યો અને પરિણામે એનો પોતાનો પણ પગ કપાણો. પણ જયશંકર ભગત બહુ સારા ભગત હતા. મહારાજને આગળ હાથ જોડીને કે મહારાજ મારા મનમાં તો કાંઈ નથી, અને આ બિચારા લખા ભગત આ પશુના દેહમાં હેરાન થાય છે, મહારાજ આપ દયા કરો, એનો દેહ છોડાવીને એને ધામમાં લઈ જાઓ. બોલતા જયશંકર ભગત બળદની પાસે ગયા, પણ બળદના દેહમાં રહેલે લખા ભગત જાણે માફી માગતા હોય એમ પોતાનું માથું ઝુકાવી અને જયશંકર ભગતના પગ છાંટવા માંડ્યા. જાણે કે એમ કહેતા હતા, હે જયશંકર ભગત, તમે મહારાજને કહો હવે મને આ દેહમાંથી છોડાવે, મારું દિવ્ય ધામ આપે, મેં બહુ દ્રોહ કર્યો, પરિણામે મારી આ પોઝિશન નિર્માણ થઈ. અને જયશંકર ભગત માથે હાથ મૂકી અને જાણે બળદને કહ્યું, મારા મનમાં કાંઈ નથી, હું માફી આપું છું. મહારાજને કીધું, કૃપાનાથ હવે એને સદગતિ આપો. અને સંપ્રદાય ઇતિહાસ એમ કહે છે, જયશંકર ભગત જ્યારે કીધું છે ત્યારે મહારાજ બોલ્યા છે, તો પછી આવતીકાલે આ ભગતને એકાદશીનો દિવસ છે, બળદનો દેહ છોડાવીને અમે અમારું દિવ્ય ધામ આપશું. અને બીજે દિવસે મારા દેહ છોડાવીને પોતાનું દિવ્ય ધામ આપ્યું. કહેવાનો મતલબ, ભગવાનના ભક્તો, બે માળા ઓછી ફરે તો વાંધો નથી, બે દંડ ઓછા થાય તો વાંધો નથી, પરંતુ દ્રોહનો પથ તો કદી જિંદગીમાં પકડશો નહીં, એમ જિંદગીમાં નહીં પકડશો. દ્રોહનો પથ જેને પકડાય છે એને મોક્ષનો કોઈ વિકલ્પ બાકી રહેતો નથી. મહારાજે અંત્યના 12મા અને 22મા વચનામૃતમાં એમ કીધું, મહારાજ કે લાખો ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હશે, લાખો બ્રહ્મહત્યા કરીએ છે અને દારૂપાન માંસ ભક્ષણ કર્યું છે, એનો ક્યારેક છુટકારો થશે? પણ મારા ભક્તના દ્રોહીનો કોઈ દાડો છુટકારો નહીં થાય. યાદ રાખજો, કોઈ સાધનની તાકાત નથી કે જીવાત્માને દ્રોહમાંથી બહાર કાઢી શકે. માટે મહારાજ બહુ સરસ વાત કહે છે, મહારાજ કે સત્સંગમાંથી પાછો પડવાનો હોય એના કેવા લક્ષણો હોય, તો સત્સંગી માત્રને અભાવ આવે છે. અભાવ આવે પછી શું પોઝિશન નિર્માણ થાય? પછી અસદ વાસના ઉભી થાય, પછી અસદ વાસના ઉભી થાય, બુંડા બુંડા ઘાટ સંકલ્પ થાય, કોઈનું ખરાબ કરી નાખવાનો સંકલ્પ થાય, કોઈને હેરાન કરવાનો સંકલ્પ થાય. અને મહારાજ કે આ બધું જ્યારે કરવા માંડે પછી શું પરિણામ આવે? તો મહારાજ કે પછી એને પોતાના હૈયામાં ક્યાંય પણ શાંતિ વર્તાય નહીં, કારણ કે એમ માનતો હું બધા કરતા શ્રેષ્ઠ છું, બાકી બધા સામાન્ય છે. અને પરિણામ એ સર્જાય છે, એમ સર્વથી અધિક પોતાને જાણે અને રાત્રિ દિવસ પોતાના હૈયામાં મૂંઝાયા કરે. આવો રૂડો સત્સંગ મળ્યા પછી અહોહો ભાવ ન વર્તન, ત્યારે સમજવું ક્યાંક લાઈન ચૂક્યો છું, પાછો વળી જવું, રિવર્સ, ક્યાં લાઈન ચૂકાણી, કેમ આમ થયું, એમ આમ કેમ થયું, થવું જ ન જોઈએ. આવા દિવ્ય મહારાજ મળ્યા, આવા સર્વોપરી મહારાજ મળ્યા છે, અને આવા આચાર્યશ્રી મહારાજ મળ્યા છે, આવા સંતો ભગવાનના ભક્તો મળ્યા છે, આ દિવ્ય સમાજ મળ્યા પછી મારા મનમાં કેમ છૂનું છૂનું રહે છે, કેમ મારા મનમાં મોજ નથી આવતી? જરૂર ક્યાંક લાઈન ચૂક્યો છો એમ. આમ વિચાર કરીને ભગવાનનો ભક્ત સત્સંગ મળ્યા પછી જો મૂંઝવણ અનુભવાય તો તુરંત લાઈનને ક્લિયર કરી લેવી. અને મહારાજ કે દિવસમાં કોઈ ઠેકાણે સુખે કરીને બેસે નહીં, રાત્રિમાં સુવે તો નિદ્રા પણ આવે નહીં, ક્યાંય નિરાત ન થાય. પછી એને કોઈ એમ કે હાલો અહીં દર્શન કરવા જાય તોય ભલે, સત્સંગમાં જાય તોય ભલે, કથા વાર્તા સાંભળે તોય ભલે, દાન કરે તોય ભલે, વ્રત કરે તોય ભલે, તપ કરે તોય ભલે, પણ અંતરમાં ક્યાંય ટાઢું થાય નહીં. અને ક્રોધ તો ક્યારે મટે જ નહીં, સતત ધગતો જ રહે. નાન્યની વાતમાં ફરિયાદ થઈ જાય, ત્યારે સમજવું કોઈક જગ્યાએ મારાથી દ્રોહ થયેલો. ભગવાનનો ભક્ત તો બહુ શાંત હોય. આજે જ આપણે સવારની કથામાં નું જોયું, ગોધાવાનું જોયું હતું ને, કહો ધર્મદાસની જગ્યા મારને હાથ જગ્યાએથી ઉભા કર્યા. કેટલી જગ્યાએ? હાથ જગ્યાએથી ઉભા કર્યા. એક જગ્યાએ બે હસદા ત્યાંથી ઉભા કર્યા, બીજી જગ્યાએ બે ત્યાંથી ઉભા કર્યા, સાત જગ્યાએથી ઉભા કર્યા, તોય મહારાજને લેશ માત્ર ક્રોધ ઉપજ્યો નહીં. સમજાય? તો આપણે કોના આશ્રિત છીએ? મહારાજના છીએ. તો મહારાજને જેવા ગુણ આપણા જીવમાં આવવા જ જોઈએ. આપણું ધાર્યું એક વાર નહીં, કદાચ હજાર વાર ન થાય તોય પણ મહારાજ જે કરતા હશે બરાબરી કરતા હશે, મહારાજ જે કરશે બરાબરી કરશે, લેશ માત્ર ક્રોધ પ્રગટ થવો જોઈએ નહીં. ત્યારે આપણને મહારાજ મળ્યા છે અને મહારાજ ઓળખાણા છે એની હા પડી શકેલો. નહીતર તો આપણે નક્કી કર્યું કે આપણે શિબિરમાં આવી ગયા છીએ, એક દાડો જે થાંભલે બેઠા બીજે દિવસે એ જ થાંભલે બેહવું છે, અઠંગણે મજા આવે છે, અને જો એ અઠંગણે બીજો બેસી જાય તો પછી બોલી તો નહીં, ડોળા કાઢી કાઢી કરીને સામું જોઈ છે. તો સમજવું કે હજી મહારાજ આપણને સમજ્યામાં આવ્યા નથી. ભક્તો ક્યારેક ક્યારેક આ જગતના નાશવંત પદાર્થને માટે આપણે ભગવાનના ભક્તોની સાથે કેવી મોટી આટી મારી દઈએ. એક ફેરી અમે એક સ્થાનમાં ગયેલા અને એ વખતે હરિભગત દોડી દોડીને બધી બહુ સેવા કરતા હતા. વર્ષ દાડા પછી ફરીની સ્થાનમાં ગયા, એ ભગત દેખાણ એની બે ચાર દાડા સુધી. પછી અમે બીજાને પૂછ્યું પેલા ભગત કેમ નથી આવતા, ત્યારે મને કહે છે કે સ્વામીને ખોટું લાગી ગયું છે એટલે નથી આવતા. એમ શું ખોટું લાગ્યું? એક એ બહુ આમ ચોખ્ખું કહેતા નથી પણ આવતા નથી, અમે જઈએ છીએ મનાવીએ છીએ પણ માનતા નથી. પછી અમે મળ્યા અને કીધું કે ભગત આ સરસ કથા આલે છે ને, તમે દેખાણીને આ ત્રણ દાડા તો થઈ ગયા, કેમ નથી આવતા? મને કે કાંઈ નહીં. મેં કીધું કાંઈ નહીં તો આવવું જોઈએ. તો બોલો હાલો આવો છો? તો કે ના હું નહીં આવું. કે મેં કીધું વાંધો શું છે, તો વાંધો કહો ચિરાઈ જાય, તકલીફ શું છે? બહુ જ્યારે કીધું ને પછી અંદરથી નીકળ્યું. મને કે શનો આવું, કે કેટલી મહેનત કરતો, કેટલો દાખલો કરતો હતો, પણ પોર જમણવારમાં બધા જમી રહ્યા, મારે હાટું મરચા ન રાખ્યા. કે લો કરો વાત, ગ્રેજ્યુએટ ડબલ, એકે મરચું ડીટ્યુ ન રહેવા દીધું મારી હાટું, અને મારો દાખલો કેવડો તમને ખબર છે, મારે લઈને બધું હાલે છે. આ સમજણમાં ફેરી કહેવાય, આપણે લઈને કાંઈ હાલતું નથી, બધું મહારાજને લઈને હાલે છે. આપણે નહોતા ને તે દાડે હાલતું હતું, ને આપણે નહીં હોય ને ત્યારે હાલશે. હું તો એમ માનું કે ભક્તો આપણી સમજણ એવી હોવી જોઈએ કે આપણને જે પોઝિશનમાં રાખ્યા છે ભગવાનનો સદૈવ ઉપકાર માનજો. કૃપાનાથ હું તો કાંઈ નહોતો અને તેમ છતાં તે મને કેવડો નિમિત્તરૂપ બનાવ્યો, બાકી મારી શક્તિ નથી હાથમાં રહેલી હળીને બે કટકા કરી શકું, પરંતુ તેમ છતાંય તે કેટલા મોટા કાર્યો કરાવ્યા માલિક, તે બહુ જ યશ અપાયો, તારે લઈને મારી મહાનતા છે. વાત જિંદગીમાં કોઈ દી ભગવાનના ભક્તોએ ભૂલીને આ વાત જો ન ભૂલાય તો કોઈ દી મોક્ષ માર્ગમાંથી પડવાનો દિવસ આવે નહીં. એટલે સમજણ બહુ મહત્વની. મહારાજે વડતાલના વિશ્વમાં વચનામતમાં કીધું, મહારાજ કે ત્યાગી ગૃહીનો કાંઈ મેળ નથી, જેની સમજણ શ્રેષ્ઠ છે એ જ શ્રેષ્ઠ છે. ભગવાનના ભક્તો, વચનામૃતની કથા એમાં અનેક વચનામૃતને આપણે સાથે લઈએ છીએ. તમને કાલે કીધું હતું, આજે કહીએ છીએ કે નોટ અને પેન રાખજો, તમે લખતા જાજો જે વચનામૃતનું પ્રમાણ આપવાનું, એને પછી તમે અત્યારે ટાઈમ ન મળે ને તો ઘેરે જઈને વાંચજો, બહુ જ મહત્વનું વચનામૃત હશે. જીવમાં ઉતારી દેશો ને તો કોઈની તાકાત નથી. યાદ રાખજો, આપણા મોક્ષને બગાડવાની દુનિયામાં કોઈની તાકાત નથી. કાળ માયા કર્મ કોઈની તાકાત નથી. અને ભગવાન સ્વામિનારાયણ છે આપણા મોક્ષને કરવાની કોઈની તાકાત નથી. આપણો મોક્ષ બગાડશું તો યાદ રાખજો આપણો મોક્ષ નહીં તો કાળ બગાડી શકે, નહીં કર્મ બગાડી શકે, નહીં માયા બગાડી શકે, નહીં કામ ક્રોધ લોભ બગાડી શકે. આપણો મોક્ષ બગાડશું તો સ્વયં આપણે આપણી જાતે બગાડશું. આપણા મોક્ષને બગાડવાનું મુખ્ય કારણ છે તો આપણે સ્વયં પોતે હશું. અને યાદ રાખજો, મોક્ષ થવાનું મુખ્ય કારણ છે ને તો એમાં પણ આપણે સ્વયં જાતે જ હશું. કારણ કે આપણે ભગવાન શ્રીહરિને રાજી કરવાનું અનુસંધાન રાખશું એટલે ભગવાન તો બહુ દયાળુ છે, તુરંત મોક્ષના પથ ઉપર ચડાવી દેશે. એટલે બહુ સરસ મહારાજ કહે છે. મહારાજ કે પછી ગમે ત્યાં બહેન તો નિરાત ક્યાંય થાય નહીં. અને મારે કે અધ બળેલ કાષ્ટની પેઠે ધૂંધવાયા કરે, ધૂંધવાય રાખે. અર્ધબળેલ કાષ્ટ, અર્ધબળેલ કાષ્ટ કેમ કીધું? હવે તો જો કે ગેસ પદ્ધતિ આવી ગઈ એટલે તમને બધાને ખબર નહીં હોય, પણ અર્ધબળેલ કાષ્ટનું મારે જે દ્રષ્ટાંત બહુ સહેતુસર આપ્યું છે. તમે છે ને રસોડામાં ક્યારે કાંટો મારવા જાય, ચૂલો હળગતો હોય ને ત્યારે ખબર પડશે. લાકડાને તમે ચૂલમાં ઓરો, જો ભડકો ભડકો થઈ જાય સીધો તો નો પ્રોબ્લેમ, હળગે જ નહીં તોય નો પ્રોબ્લેમ. પણ તમે અંદર ઓરો અને પછી તમે દીહવાળી મૂકો, કેરોસીન બેરોસીન છાંટો અને થોડુંક હળગે ને પછી ઠરે, ઈ જે પ્રોબ્લેમ કરે જબરો કરે. હળગી જાય તો ઉપાધિ નહીં, ન હળગે તો ઉપાધિ નહીં. એમ હરિભગત થઈ જાય પૂરેપૂરો તોય ઉપાધિ નથી, ઠામકો ન થાય તો ઉપાધિ નથી. પણ અધકચરો થાય એ જબરી ઉપાધિ કરે, એમાં જ પછી ધુમાડા જ નકરા નીકળે. તાપ ઠંઠરી એમ નકરા ધુમાડા જ નીકળે. અને એ ધુમાડા એવા ભયંકર નીકળે, અનેક લોકોને આંખીઓમાંથી નાકમાંથી પાણી વહેતા કરી મૂકે, ક્યાંય નિરાતે રહેવા દે. અને મહારાજ કે જે પડવાનો થયો હોય એની પોઝિશન પણ આવી જ હોય, એ પોતે તો અડધો ફળધો હળગે પણ એની આજુબાજુનો જે સમાજ હોય એને પણ નિરાત લેવા દે. અને બધાને હેરાન હેરાન કરી નાખે છે. એટલે મહારાજ કે અધબળેલ કાષ્ટની પેઠે ધૂંધવાયા કરે. અને એવું જ એને વર્તે ત્યારે તેને એમ જાણે છે એ સત્સંગમાંથી પડવાનો થયો છે. અને એવો હોય અને તે જેટલા દિવસ સત્સંગમાં રહે પણ તેને હૈયામાં કોઈ દિવસ સુખ આવે નહીં. એ ગમે તેટલા મહિનો, બે મહિના, ચાર મહિના, વર્ષ, પાંચ વર્ષ, પચીસ વર્ષ, પચાસ વર્ષ, કે આખી જિંદગી સત્સંગમાં કાઢે પણ એને કોઈ જગ્યાએ શાંતિ થાય નહીં. અને આ પદ્ધતિ ન હોય, હમણાં મારે બતાવશે બીજી પદ્ધતિ, એ પદ્ધતિવાળો હોય ને તો કાલ હવારનો ભલે ને હરિભગત થયો પણ આઠો જ આમ મોજ 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 ને મોજ હોય. કો તો ઓલો એમ કે મને બધા સાધુ ઓળખે, મને આટલા હરિભક્તો ઓળખે, મેં સત્સંગમાં આમ કર્યું, આટલું દાન દીધું, આટલું કામ કર્યું, આટલી જગ્યાએ મુખ્ય આયોજક બન્યો તો, નાબજ સહાયોજક બન્યો તો, આટલી મેં પારણ કર્યા, આટલી મેં યાત્રા કરી, બધું કર્યા પછી પણ એના હૈયામાં શાંતિ ન હોય, બધું કર્યા પછી શાંતિ ન હોય. અને બીજી પદ્ધતિ જે છે એ જો પકડી હોય તો ભલે નહીં કે યાત્રાએ નોકરી હોય, એક રૂપિયાનું દાન ન કરી શક્યો હોય, એને હાથે કોઈ નિર્માણ ન થયું હોય, પરંતુ તેમ છતાં હૃદયમાં આનંદ 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 વર્તતો હોય. કો મહારાજ કે એ જેટલા દાડા સત્સંગમાં રહે એના હૈયામાં કોઈ દી સુખ આવે નહીં. અને અંતે પાછો પડી જાય છે, છેવટે એ હેઠો ઉતરી જાય છે. અને સત્સંગમાં જેને વધારો થવાનો હોય, આપણે તો આ મુખ્ય પકડવાનું, પણ ઓલ્યાથી સાવધાન તો રહેવું જ પડે. મહારાજ કે સત્સંગમાં જેનો વધારો થવાનો હોય તેને શુભ વાસનાની વૃદ્ધિ થાય છે, ત્યારે તેને દિવસે દિવસે સત્સંગી માત્રનો હૈયામાં ગુણ જ આવે. સત્સંગી માત્રનો હૈયામાં ગુણ આવે, બોલો, સત્સંગી માત્રનો હૈયામાં ગુણ આવે. કેવી મોટી વાત લખી, પોતે માનો બધા નિયમ ધર્મનું પાલન કરે છે તો પછી પૂરા નિયમ નથી પાળતોનો ગુણ ક્યાંથી આવે? એમાંથી એને ગુણ આવે, બોલો. માનો તાજે તાજો હરિભગત હોય અને મંદિરે આવ્યો હોય, દંડવડ કરતા હરખા ન આવડતો ને તો એમાંથી એને ગુણ આવે કે જો આને બિચારા પૂરા દંડવડ કરતા નથી આવડતા ને તોય કરે, એમાંથી એને ગુણ આવે. અરે માનો કોઈ રૂપિયા વાળો છે ને દાનનો પ્રસંગ થોડુંક જ દાન કરે તો એમાંથી એને અભાવ ને એમાંથી ગુણ લે. જો આને સત્સંગ થયો પેલા ઠામકું દાન ન કરતો પણ જો કરીને શરૂઆત લો તોય ગુણ લે. જે વધારો થવાનો, અને પ્રત્યેક જગ્યાએ સારું 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 જ દેખાય, અને સારું જ જ્યારે દેખાય ત્યારે સ્વયં પોતે સારો થઈ જાય છે. ભક્તો એક વાત બહુ સ્પષ્ટ છે, જેવું તમે થિંકિંગ કરશો બસ એવી જ પોઝિશન નિર્માણ થશે. તમને એમ લાગશે બધું ખરાબ છે ખરાબ છે ખરાબ છે ખરાબ છે, એ ખરાબ નહીં થાય. આપણે ખરાબ થઈ મોક્ષ માર્ગમાંથી પડી જશે. આ બધું સારું છે, સારું છે, સારું છે. આ સંકલ્પ જો રહેશે તો સ્વયં આપણે સારા થઈ જશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મારે કે દિવસે દિવસે એને સત્સંગ વૃદ્ધિ થાય છે અને એને સત્સંગનો હૈયાની અંદર સત્સંગી માત્રનો ગુણ આવે અને સર્વે હરિભક્તને મોટા સમજે અને પોતાને ન્યૂન સમજે ને આઠે પહોર તેના હૈયામાં સત્સંગનો આનંદ વર્ત્યા, આઠો જામ સત્સંગનો આનંદ વર્ત્યા કરે. ભગવાનના ભક્તોને સત્સંગનો આનંદ વર્તવો જોઈએ, યાદ રાખજો. શેનો આનંદ વર્તવો જોઈએ? અખંડ સત્સંગનો આનંદ વર્તવો જોઈએ. મહારાજ મળ્યા એનો આનંદ વર્તવો જોઈએ. એ ખૂણામાં પડ્યો પડ્યો પણ આનંદ સતત છલકાતો રહેતો હોય, અખંડ મનમાં એમ થયા કરતો કે ઓહો કયા જન્મના પુણ્ય ઉદય થયા, મહારાજ મળ્યા. કયા જન્મના પુણ્ય ઉદયને અવલંબન કરીને આવો સરસ મને જોગ મળ્યો, એમ અખંડ હૃદયની અંદર એ ગલગલિયા થઈ રાખે ત્યારે સમજવું કે આપણે સત્સંગના માર્ગે મોક્ષના પથે આગળ ગતિ કરી રહ્યા છીએ. અંતે મારના સમકાલીન સમયથી આજ સુધી તમે જોશો તો આ પોઝિશન જે નિર્માણ થઈ છે એ સત્સંગમાં ખૂબ જ આગળ વધ્યો છે. મહારાજે મોક્ષને માટે મોક્ષના પથમાં મહારાજ દોષ કુદોષ તો જોયા જ નથી, જીવનો લગાવની સામે મહારાજ જોયું છે અને એટલા માટે સમય વાતો પર લખ્યું આખી રૂચિ સહાય કરશે. નહીં તો લાખો કોળી મહારાજ વન વિચરણ કરતા કરતા આવતા હતા. વિચારો તમે, માછલાનો મારનારો ભગવાન હું કહેવાય જેને પૂરી ખબર નહીં, પણ મહારાજે લાખા કોળીને ઉભો રાખીને એમ કીધું, એટલા લાખા સામે થઈને આમ કીધું, પેલો ચોક્યો આ ટોપલામાં હું ભર્યું છે મહારાજ, એમાં તો માછલા છે અંતે મારી નાખ્યા છે તો શું કરું, કારણ કે આના સિવાય મારો બીજો કોઈ આજીવિકાનો માધ્યમ નથી, માર્ગ નથી, શું કરું. મહારાજ કહે છે પણ સાંભળ, ત્યાં જે માને માર્યા છે એમ તું જયારે બીજા જન્મ લઈશ ને ત્યારે બધા તારો બદલો લેશે. ત્યાં તો લાખાની આંખીઓમાં ત્યાંસોડાની ધારાઓ થવા માંડી. ભગવાનના ભક્તો, સત્સંગની અંદર સત્સંગની વાત થતાં થતાં આંખ ભીની થાય એવી પોઝિશન નિર્માણ થવી જોઈએ. ક્યાંય પણ જ્યારે પોતે કાટખૂણો છટક્યો છે એ વાત જ્યારે હૃદયની અંદર હા પડે કે એ વાત જ્યારે સાંભળે ને તુરંત પશ્ચાતાપ થવા માંડવો જોઈએ કે રખે ને મારથી આવું તો કંઈ નથી થઈ ગયું ને, લાખાની આંખીઓમાં ત્યાંસોડાની ધારાઓ થઈ. મહારાજને કહે છે પણ કૃપાનાથ તો બીજું શું કરું, મારી પાસે આજીવિકાનું સાધન નથી. મહારાજ કે અનંત કરોડો બ્રહ્માંડની અંદર અનંત આત્માને ભગવાન ભરણ પોષણ આપતા હોય તો લાખા શું તને નહીં આપે? હા મહારાજ, એ તો શક્ય બને તો લાખા તો આને છોડી દે. મહારાજાને છોડી દો પણ આ મારી નાખી એનું શું? મહારાજ કે એની ચિંતા તો છોડ. બોલતા મહારાજે જ્યાં ચપટી વગાડી ત્યાં તો ટોપલાની અંદર રહેલા તમામ માછલાઓ જીવતા થઈ થઈને પાણીમાં કૂદવા માંડ્યા. લાખાના મનમાં થયું આ વર્ણિરાજ કોઈ સામાન્ય પુરુષ નથી, કોઈ વિભૂતિ પુરુષ છે. મનમાં વિચાર થયો મારી ઘેરે લઈ જાઓ. મહારાજને વિનંતી કરી, કૃપાનાથ તમે મારી ઘેરે ચાલો. મહારાજ કે નહીં, અમારે રોકાવું પોહાય એમ નથી, અમારે આગળ જવું છે. મહારાજને કહે છે પણ મહારાજ આવું અત્યારે બે કાંઠા સામે પૂર આવ્યું છે, એમાં સામે પાર કેમ જશો? મહારાજ કે જેમ અહીંયા એમ સામે પર જશું. અરે કૃપાનાથ, આમાં તો વાજાણ પાણી છે, દિયો સાથેમી ચૂક્યો છે, સામે કિનારે ભયંકર પ્રાણીઓ હશે, તમે કેમ જશો? મહારાજ કે તું ચિંતા છોડ, આ બ્રહ્માંડમાં નહીં તો અનંત કરોડો બ્રહ્માંડમાં અમારો વાંકો વાળ કરનાર કોઈ નથી. એમ વાંકો વાળ કરી શકે આ બ્રહ્માંડમાં નહીં, અનંત કરોડો બ્રહ્માંડમાં કોઈ નથી. લાખાની આંખીઓમાં આંસુ ભરાઈ ગયા. કૃપાનાથ, હું તો બહુ કરગરું છું પણ આપ જવા માટે તૈયાર થયા છો તો ફરીને ક્યારે મળશો? ફરીને મેળાપ ક્યારે થશે? મહારાજ કે આ લોકમાં હરિચ્છાથી મેળાપ થશે. અને સાંભળ લાખા, આ લોકમાં જો મેળાપ નહીં થાય ને તો તારો અંત સમો જયારે આવશે ને ત્યારે તને મારો મેળાપ થશે. હું તને મારા અક્ષરધામમાંથી તેડવા માટે આવીશ અને આ દેહને છોડાવીને મારું દિવ્ય ધામ તને આપીશ. બોલતા મહારાજ જયારે ચાલવાની તૈયારી કરે લાખો રડી પીડ્યો, પણ કૃપાનાથ આપ રેખેના પાણીમાં ડૂબી જાઓ તો આપ સામે પાર પહોંચ્યા છો કે નથી પહોંચ્યા એની ખાતરી શું? એ જ વખતે મહારાજ કીધો, મેં સામે પાર પહોંચ્યા પછી અમે કપડું વીંજશું અને કપડું ફરકાવીએ ને ત્યારે તું સમજી લેજે અમે આ નદીને પાર ઉતરી ગયા છે. લાખાએ કીધું છે ભલે. અને મહારાજ એ નદીના પૂર ઉપર ચાલવાની તૈયારી કરે, પણ લાખો તો જોઈ જ રહ્યો. જાણે પૃથ્વી પર ચાલતા મહારાજ પાણીની સપાટી પર છબછબિયા બોલાવતા નદીને પાર ઉતર્યા છે અને સામે કિનારે જઈને જ્યારે મહારાજે કપડું ફરકાયું છે ત્યારે લાખાના મનમાંથી ઓહો, હું જેને મહાપુરુષ માનતો તે મહાપુરુષ નહોતા પણ સ્વયં ભગવાન મને મળી ચૂક્યા હતા. આવા પાપીનો પણ, યાદ રાખજો, આવા પાપીનો પણ ઉદ્ધાર થઈ ગયો છે. ભગવાન સ્વામિનારાયણે ઉદ્ધાર કર્યો છે. માટે ભગવાનના ભક્તો, જીવનની અંદર આવો રૂડો સત્સંગ મળ્યા પછી બહુ દિવ્ય જીવન જીવવું છે, એક સંકલ્પ કરી ભગવાનના ભક્તનો ખૂબ મહિમા સમજવો છે એ નક્કી કરજો, લિંગટ ગાંઠ વાળજો. કારણ કે ભગવાનના ભક્તનો જે મહિમા છે ભક્તો વર્ણવ્યો ન જાય, એ તો આપણે વાત જાણતા નથી. કારણ કે આ મનુષ્યનો દેહ છે એટલે આવો માણસ જેવા દેખાય એટલે આપણને મહિમા સમજાતો નથી. મોટા મોટા સંતો ભગવાનના ભક્તનો કેવો મહિમા સમજતા. યાદ કરો, ભુજની અંદર જે વખતે હરિકૃષ્ણ મહારાજનું સ્થાપન કર્યું એ વખતે ત્યાં અચ્યુતદાસ સ્વામીએ બ્રાહ્મણોની ચોરાસી કરાવેલી અને બધા જ બ્રાહ્મણોને જમવા માટે બોલાવ્યા. પણ બ્રાહ્મણો હઠ પકડીને એમ કીધું કે અમે તમારી ચોરાસી તો જમીએ, અમને સભા મંડપમાં જમાડો અને અમારા સ્ત્રી ભક્તો બધાની સાથે જમાડો ને તો જમીએ. ધર્મ સંકટ ઊભું થયું ત્યારે ગોપાળાનંદ સ્વામીના શિષ્ય નિર્ગુણદાસ સ્વામી એણે અચ્યુતદાસ સ્વામીને કીધું કે આવાને જમાડીને હું લેવાનું છે, જે ધર્મભંગની વાત કરે છે. હવે જે શબ્દ છે અચ્યુતદાસ સ્વામીના મુખમાં જે શબ્દો નીકળ્યા, અદ્ભુત શબ્દ. એ વખતે અચ્યુતદાસ સ્વામી બોલ્યા છે, સ્વામી હું જાણું છું કે એક માંડવી ગામના લખીરામ બ્રાહ્મણને જમાડો તો આખા બ્રહ્માંડના બ્રાહ્મણોને જમાડો અને જે ફળ થાય એના કરતાં જાજુ ફળ થાય. કારણ કે લખીરામ એ પ્રગટ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છે, એને જમાડો તો આખા બ્રહ્માંડના બ્રાહ્મણો જમી જાય એટલું ફળ થાય, પરંતુ આ લોક વ્યવહારે જમાડવા પડે છે. ભગવાનના ભક્તો, ભગવાનના ભક્તનો આ મહિમા છે. કોઈ દી જિંદગીમાં ભગવાનના ભક્તનો મહિમા ઓછો થવા જ ન દેવો, પોહાય પોઝિશન નિર્માણ થાય, કોઈ દી ઓછો ન થવા દેવો. એને ઘસારો આવે એવું જિંદગીમાં કોઈ દી જીવન જીવવું નહીં, એને ઘસારો પડે એવા કોઈની સોબતમાં જિંદગીમાં કોઈ દી રહેવું નહીં. કારણ કે ભગવાનના ભક્તથી હૃદય જુદું પડશે, યાદ રાખજો, ભગવાનથી હૃદય વિખૂટું થઈ જશે. મહારાજ કે જેને દિવસે દિવસે અહોભાવ વર્તતો જાય અને સત્સંગી માત્રનો ગુણ જ આવે ત્યારે હમોજોનો સત્સંગ વધારો થવાનો છે, એની શુભ વાસના વૃદ્ધિ પામે છે. ત્યારે તેને દિવસે દિવસે સત્સંગી માત્રનો હૈયામાં ગુણ જ આવે અને શરીર હરિભક્તને મોટા સમજે અને પોતા ન્યૂન સમજે અને આઠે પહોર તેને હૈયામાં સત્સંગનો આનંદ વર્ત્યા કરે એવા લક્ષણ જ્યારે હોય ત્યારે જાણે જે શુભ વાસના વૃદ્ધિ પામી અને તે જેમ જેમ વધુ વધુ સત્સંગ કરે તેમ તેમ વધુ વધુ સમાસ થતો જાય અને અતિશય મોટપને પામે છે. એવી રીતે શ્રીજી મહારાજે વાત કરીને જય સચ્ચિદાનંદ કહીને પોતાને આસને પધાર્યા. મહારાજ કે જેમ જેમ એ સત્સંગ કરતો જાય, જેમ જેમ સત્સંગ કરતો જાય, કેવું સરસ મહારાજ કીધું, તેમ તેમ મહારાજ કે એની શુભ વાસના વૃદ્ધિ પામે ને જેમ જેમ વધુ વધુ સત્સંગ કરે તેમ તેમ વધુ વધુ સમાસ થતો જાય, વધુ વધુ સમાસ થતો જાય. સમાસ થતો જાય માને જેમ જેમ સત્સંગ કરે તેમ તેમ એનો જીવ બળને પામતો જાય, બળને પામતો જાય, બળને પામતો જાય અને અતિશય મોટપને પામે. અતિશય મોટપ એટલે શું? અતિશય મોટપને પામે. મહારાજ કે બધ આત્મા હોવા છતાંય મુક્ત કક્ષાને પામી જાય. કારણ કે મુક્ત પછી કઈ મોટી સ્થિતિ છે જ નહીં. અતિશય મોટપને પામે માને મહારાજ કે મારો પરમ એકાંતિક મુક્ત સ્થિતિને એ ભક્ત પામી જાય છે. એવી રીતે મહારાજે અદભુત પ્રથમનું 28મું વચનામૃત સમજાયું.